તારીખ 5/3/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 185
પત્ર 493 છ પદ ને પત્ર ક્યાંથી આવેલી આ છ પદ ને જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાન થયા છે. આ છ પદ ને સ્વીકારે જેની શ્રદ્ધા યથાર્થપણે આ છ પદને સ્વીકારે તે સમ્યક દર્શનને પામે. 395 પાને છ પદ પૂરા કર્યા પછી છ પદની વ્યાખ્યા આપ્યા પછી એ વિષય ઉપર કૃપાળુ દેવે પોતે પણ એ વાત લખી છે કે શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. જે છ પદની વાત લખી છે એ સંક્ષેપમાં લખી છે, વિસ્તાર એનો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પૂરો કરેલો છે. 27મા વર્ષે આ છ પદની સંયોગના એમના જ્ઞાનમાં સ્પષ્ટ હતી. આત્મસિદ્ધિ શાસ્ત્ર 30મા વર્ષે લખ્યું, ત્યાર પછી 3 વર્ષ પણ એમને એ વિષય વ્યવસ્થિત રીતે પોતાના જ્ઞાનમાં સેટ થયેલો હતો પહેલેથી. આગળ પણ એના સંકેત આવે છે, બધે આગળના કોઈ કોઈ પત્રમાં એ સંકેત આવે છે. આ પત્રમાં વ્યવસ્થિત એનું સંક્ષેપમાં પ્રતિપાદન છે અને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વિસ્તારથી પ્રતિપાદન કર્યું. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે. બધાને કદાચ ન બેસે, પણ જેની મુક્તિ સમીપમાં છે અને મુક્તિ પ્રત્યે જેના પરિણામ ગતિ કરે છે એને સમીપ મુક્તિગામી જીવ કહેવામાં આવે છે. એવી યોગ્યતા વાળા જીવને, તે પ્રકારની યોગ્યતા વાળા જીવને આ છ છ પદ પોતાના વિચારમાં યથાર્થ લાગશે, યથાર્થ સમજાશે અને પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ્ય છે અને એનો નિશ્ચય નિર્ધાર પણ કરશે કે આમ જ છે. એનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવિધ થવા યોગ્ય છે અને જેને એ બરાબર સમજાશે એને એનો વિસ્તાર આત્મામાં થઈ જશે એમ કે છે. મેં ભલે એને સંક્ષેપમાં લખ્યું છે, પણ જેને એ સપ્રમાણને યથાર્થ લાગશે એનો વિસ્તાર એના આત્મામાં થવા યોગ્ય છે એમ કરીને એમ કહ્યું છે. તે માત્ર એક એક પદની 4-5 નીતિ લખી હોય એ વાંચી જવાની નથી, પણ આત્મામાં એનો વિસ્તાર પણ થવો યોગ્ય છે. એટલે સત્સંગ યોગે એ વિસ્તારમાં જવું જોઈએ, છ પદના વિસ્તારમાં જવું જોઈએ. આપણે બીજું પદ ચાલતું હતું કે આત્મા નિત્ય છે, આત્મા છે એવો જેને સ્વીકાર છે એને આત્માની નિત્યતાનો પણ સ્વીકાર હોવો ઘટે છે. આત્માનું જે નિત્યપણું છે એ આધાર બુદ્ધિને ઉત્પન્ન કરે છે, સ્વરૂપની આધાર બુદ્ધિ. અનંતકાળમાં જીવને પોતાના સ્વરૂપની આધાર બુદ્ધિ નથી થતી. હંમેશા હંમેશા ભૂતકાળમાં જીવે અનિત્ય સંયોગની આધાર બુદ્ધિમાં દુઃખનો અનુભવ કર્યો છે, દુઃખી થયો છે. શરીરનો આધાર લીધો કે આ શરીરથી જીવન શું સરખી રીતે, એ શરીરે ડૂબો દીધો. ગમે ત્યારે વિરોધ થઈ જાય છે. બીજા સંયોગોનો આધાર લીધો, રૂપિયા પૈસા મકાન કુટુંબ પરિવાર સત્તા અધિકાર વગેરેનો, પણ એ બધા અનિત્ય અનિત્ય જ હતા, સંયોગરૂપ હતા, વિયોગ સહિત હતા. એટલે એનો આધાર લેવા જતા જીવને સર્વારે દુઃખનો જ અનુભવ થયો. એ આધાર દુઃખના કારણભૂત એવો જે આધાર, એનાથી મુક્ત થઈને હંમેશને માટે નિર્ભય થાય, જો આત્માનું નિત્યપણું શ્રદ્ધામાં સ્વીકારવામાં આવે તો. દ્રષ્ટાંતે વધારે સ્પષ્ટ થવા યોગ્ય છે કે કોઈ પણ માણસને જીવી શકે એટલી મૂડી સંપત્તિ ન હોય, એ માણસને પોતાના ભવિષ્યની ચિંતા સતાવે છે કે મારી પાસે એટલા પૈસા નથી કે વૃદ્ધાવસ્થામાં હું જ્યારે કોઈ પણ પ્રકારનું કામ નહીં કરી શકું ત્યારે પણ મારી બધી અનુકૂળતાઓ ખર્ચવા શકે ક્યાં. એ માણસને 100-150 વર્ષ ચાલે એટલા પૈસા મળી જાય છે ત્યારે એ માણસની દીનતા, તે પ્રકારની ચિંતા અને દીનતા મટી જાય છે કે હવે મારે કોઈની 12.5 નથી, મારે કોઈની પાસે લાંબો હાથ કરવો પડશે નહીં, મારે કોઈની પાસે યાચના કરવી પડશે નહીં, મારે કોઈની ગરજ રહેશે, મારી પાસે જોઈતું છે, મારી જિંદગીમાં વાંધો આવે એટલું નથી. 100-150 વર્ષની અનગેરેન્ટેડ સંપત્તિ, ગેરેન્ટેડ નથી પાછી, ગમે ત્યારે વૈદ્ય ચાલી દઈ શકે છે. 100-150 વર્ષ સુધી ચાલે એટલી અનગેરેન્ટેડ સંપત્તિ મળે તો પણ વાંકો વાંકો ચાલતો એ સીધો ચાલવા મળે, એટલે કે દિન હોય એની દિનતા છૂટી જાય. તો પછી અનંતકાળ ચાલે એટલી દિવ્ય ગુણોની સંપત્તિ જેને આધાર બુદ્ધિમાં આવે એવા સમ્યક દ્રષ્ટિ જીવને કેટલી નિર્ભયતા અને કેટલી નિશંકતા હોય છે, એ કદી કોઈની પાસે દિનતા કરતા નથી. નાનીને દિન પણ ન હોય અને દિન પણ હોય તે જ્ઞાની હોય, આ એનું લક્ષણ છે. તો કોઈની અપેક્ષા જ નથી, જ્ઞાનીને કોઈની અપેક્ષા નથી. સંસારમાં લોકો અપેક્ષા રાખે છે કે પૈસા હોય તો ઠીક, કુટુંબ પરિવાર હોય તો ઠીક, ટેકેદારો હોય તો ઠીક, આપણું ગ્રુપ હોય તો ઠીક, આપણું ભલાણું હોય તો ઠીક, સત્તા હોય તો હાથમાં ઠીક. કોઈ અપેક્ષા જ્ઞાનીને આવી કોઈ અપેક્ષા નહીં. એ પોતાના નિત્ય અનંત ગુણોના સમૂહમાં જે આખું સ્વરૂપ રહ્યું છે એના આધારે જીવે છે, એની એની કુમારી છે, એની મસ્તી છે, અને એમાં જગતના કોઈ પદાર્થની અપેક્ષા રહેતી નથી. સુખ અંદરથી ચાલ્યું આવે છે, અંદર લક્ષ્ય છે એટલે સુખનો પ્રવાહ હંમેશા હંમેશા અંદરથી ચાલ્યો આવે છે. એ રીતે આત્મા નિત્ય છે એવું જે પદ છે એનો સ્વીકાર સ્વરૂપની આધાર બુદ્ધિને ઉત્પન્ન કરનારો છે અને જગતના પદાર્થોની આધાર બુદ્ધિને છોડાવનારો છે. બધા આધાર છૂટી જશે, આના આધારે પણ હું જીવું છું એ વાત છૂટી જશે. અને વિચારો તો એ સમજાય એવું છે કે અનંતકાળથી જીવ જીવી રહ્યો છે અને બધા શરીરથી માંડીને બધા સંયોગો બદલાતા રહ્યા છે, બધાનો વિયોગ થતો રહ્યો છે, તો પછી એને ક્યાં વાંધો આવ્યો છે? એને ક્યાંય વાંધો આવ્યો નથી, જીવતો જ રહ્યો છે. એટલે કોઈના વિના જીવી શકે, જીવ પોતે કોઈના વિના જીવી શકે એવી અનંત જીવત્વ શક્તિ, જીવવાની શક્તિ આત્માના છે. કોઈ સાધનને જીવવા માટે જરૂર પડતી નથી, અનંતકાળથી જીવતો રહ્યો છે અને અનંતકાળ પર્યંત જીવતો રહેવાનો છે. જો પોતાનું સ્વરૂપ સમજે તો સુખી થઈને જીવે, અને ભ્રાંતિગત પણે રહે જે સ્થિતિ છે તો દુઃખી થઈને જીવે, પણ જીવે તો ખરો. ત્રીજું પદ કે આત્મા કરતા છે, સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. અર્થ એટલે પ્રયોજન, અર્થ એટલે પ્રયોજન. દરેક પદાર્થ પોતાના ગુણધર્મ અનુસાર પોતાની પ્રયોજનભૂત ક્રિયાને કરી જ રહ્યો છે, પ્રણમી જ રહ્યો છે. કાંઈ ને કાંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. જળ હો કે ચૈતન્ય હો, એના કોઈ ને કોઈ પરિણામની ક્રિયા ચાલતી જ રહી છે. પરિણામની ક્રિયા એટલે શું? કે એક પરિણામ બદલીને બીજા પરિણામ રૂપ થાય તેને પરિણામની ક્રિયા કહે છે. ક્રિયા પર્યાયની ફેરની બના સદાશે વ્યાખ્યા કરે છે. પર્યાયની ફેર બદલી થવી એવી જે પરિસ્થિતિ એને ક્રિયા કહેવામાં આવે છે. અને દરેક પદાર્થ ક્રિયા કરી રહ્યો છે. તમે કોઈ પણ પદાર્થને ગમે તેટલો પેક કરીને સંગ્રહી રાખો ગમે તેવા સ્થાનમાં, 5 વર્ષે 10 વર્ષે જુઓ એટલે એમાં ફેર દેખાશે. તમે 10 વર્ષ પહેલા જોઈ લો છો તો કઈ જૂનું દેખાય છે. આ વસ્તુ અત્યારે જૂની દેખાય છે, કેમ કે પરમાણુ છે એની અવસ્થા પ્રત્યેક સમયે બદલે છે, બદલતી જ રહે છે. નવું મકાન અમે બનાવ્યું એમ કે માણસ, પણ જૂનું બનાવ્યું એમ ન કે જૂનું થયું એમ કહેવાય. નવું થયું એમ નથી કહેતા, નવામાં કરતા પણ કરે છે. મેં કર્યું પછી કરી આવી કર્યું કે મકાન માની ગયું, પણ જૂનું તો થયું, કેમ કે આપોઆપ થાય છે. જૂનું કરવું પડતું નથી, પણ જૂનું આપોઆપ થાય છે. મુદ્દો એ છે કે દરેક પરમાણુ ક્રિયા સંપન્ન છે, અવસ્થાથી અવસ્થાંતર થયા જ કરે છે, પણ દરેક જીવ પણ ક્રિયા સંપન્ન છે અને એની પણ અવસ્થા બદલાયા કરે છે. આપણે આપણા અનુભવથી સમજવું હોય તો એમ સમજી શકીએ કે વિચાર એ આપણી વૈચારિક સ્થિતિ એટલે અવસ્થા છે, દશા છે. એકનું એક રહે છે, બદલાઈ જાય છે. આપણા વિચારો બદલાતા જ રહે છે અને એ રોજના અનુભવનો વિષય છે. સતત ચાલુ જ રહે છે, વિકલ્પો સતત ચાલુ જ રહે છે. એટલે પદાર્થ, જીવ પદાર્થ પણ ક્રિયા સંપન્ન છે. એ ક્રિયાનો કરનાર પણ અહીંયા તો એટલો જ મુદ્દો છે કે જે પદાર્થ છે તે ક્રિયાનો કરનાર છે. એટલે આત્મા પોતાના પરિણામની ક્રિયાનો કરતા છે, કેટલી વાત અહીંયા સાબિત કરી છે. સર્વ પદાર્થ કાંઈ ને કાંઈ પરિણામ ક્રિયા સહિત જ જોવામાં આવે છે, પ્રત્યક્ષ જોવામાં આવે છે, એટલે એનું બીજું પ્રમાણ દેવાની જરૂર નથી. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, પોતાનો આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે તે કરતા છે, તે ક્રિયાનો પોતે કરતા છે. કારણ કે ક્રિયા હોય તો એનું કોઈ કરનાર પણ હોય જ. તે કરતા પણ ત્રિવિધ શ્રીજીને વિવેચું છે. એવું જે કરતા પણ છે એ ત્રણ પ્રકારે, ત્રિવિધ એટલે ત્રણ પ્રકારે શ્રી જીવ દેવે એનું વિવેચન કરેલું છે. કે ત્રણ પ્રકારના કાર્યો આત્મા કરે છે એમ કહેવામાં આવે છે, એમ કહેવામાં આવે છે. એ પરમાર્થથી, પરમાર્થથી, પરમાર્થથી એટલે વાસ્તવિકપણે, વાસ્તવિકપણે એટલે સ્વભાવગતપણે એને પરમાર્થ કહે છે. અથવા પરમ પ્રયોજનભૂતપણે, પરમ અર્થના પ્રયોજન, પરમ પ્રયોજનભૂતપણે સ્વભાવ પરિણતિએ, એટલે સ્વભાવની પરિણતિ જે છે તે સ્વભાવ પરિણતિ દ્વારા નિજ સ્વરૂપનો કરતા છે, જેવું પોતાનું સ્વરૂપ છે એવું પરિણમન થાય એવો આત્માનો સ્વભાવ છે. શું કહ્યું? વિભાવ પરિણામે પરિણમે એવો આત્માનો સ્વભાવ નથી. સ્વભાવ નથી એટલે સ્વરૂપ નથી. જો વિભાવપણે પરિણમવાનું આત્માનું ત્રિકાળી સ્વરૂપ હોય, કાયમી સ્વભાવ હોય, તો કોઈ જીવ વિભાવથી મુક્ત થઈને શુદ્ધ દશાને ન પામે, એટલે મોક્ષ દશાને ન પામે, નિર્વાણ પદને ન પામે. અનંત આત્માઓ નિર્વાણ પદને પામ્યા અને પામશે એ બતાવે છે કે આત્મા વિભાવ પરિણામના સ્વભાવ વાળો નથી. અનંત કાળથી આત્માની દશામાં વિભાવ પરિણામ થઈ રહ્યા છે તો પણ એ સ્વભાવ વિરુદ્ધ થઈ રહ્યા છે, સ્વભાવ એવો નથી. આમ આત્મા કરતા છે એમાં સ્વભાવનું જ્ઞાન કૃપા વિદેહ કરાયું છે. સંસારી જીવને એ ખબર નથી, એ તો એમ માને છે કે હું સંસારી છું અને રાગદ્વેષ મોહ કર્યા વિના જીવી જ ન શકાય. આવો એક મિસકોન્સેપ્ટ બહુ મજબૂત છે, મજબૂત મિસ્તયા છે જીવોનો, કે આપણે સંસારી જીવો રહ્યા અને સંસારમાં જીવવા માટે રાગદ્વેષ મોહ કર્યા વિના સંસાર ચાલે નહીં ને સંસારમાં જીવી શકાય નહીં. સવારે મને ફરવા જઈએ છે ભાઈ, મને મિત્ર ગોશાલ મહેના, એ સંસારે ચલાવવો તો પડશે ને, કે શું કહેતા હતા, સંસાર ચલાવવો તો પડશે ને, પણ કોને? આપણે કાંઈ એનો કોન્ટ્રાક્ટ લીધો નથી કે સંસાર ચાલુ જ નહીં. એ તો બધા સમજી જાય, અને બધા મોક્ષે જાય તો સંસાર ચાલે કેવી રીતે? સંસારે ચલાવવો તો પડશે જ ને, જાણે પોતે કોઈ સંસારના નિયામક ન હોય, ડાયરેક્ટર ન હોય, એ સંસાર તો ચલાવવો તો પડશે ને. કાંઈ ને ક્યાં બેસી જાય છે, હજુ પોતાના સુખ દુઃખનો સમસ્યા તો હજી હજી સુલતાની નથી ને, સમાધાન થયું નથી, એ બધા સંસાર તો ચાલવો જ જોઈએ ને. ત્યાં શું અભિપ્રાય નીકળે છે?
ત્યાં
માટે કોઈ અભિપ્રાય નથી છોડતા. એ જાતના જે નિશ્ચય થઈ ગયો હોય છે, જીવો એ નિશ્ચય છોડતા નથી. કરવું જ પડે, રાગ કરવો જ પડે, દ્વેષ કરવો જ પડે, ધરવું પડે ત્યારે બધું કરવું જ પડે. આપણે એમ કે સંસાર ચાલે જ નહીં, આવો એક મક્કમ અભિપ્રાય થઈ ગયો હોય છે એની સામે કહે છે કે નહીં, એમ નથી. શું આત્માનું મૂળ સ્વરૂપ, મૂળ સ્વભાવ, સંસારથી વિરુદ્ધ એવા સ્વભાવ પરિણામે પરિણમવાનો છે. શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન, શુદ્ધ ચારિત્ર, શુદ્ધ આનંદ, સુખ વગેરે શુદ્ધ સ્વરૂપે પરિણમવાનો સ્વભાવ છે. એવું પહેલું વહેલું જો સમજવા મળે તો માણસનો વિભાવ જરૂર મોડો પડી જાય. ગોપાળુદેવ જેવા મહાપુરુષને એમની અનેક પ્રકારની વાતોથી સ્વીકાર્યા હોય, વિશ્વાસ આવ્યો હોય કે કહેનાર કોઈ પુરુષ સાધારણ તો નથી. અને એ તો ભલભલા બુદ્ધિ વાળાને ઉભો રાખી દે એવી એમની વાતો છે. એમને જે 15મા વર્ષે ને 16મા વર્ષે જે વચનો દેખા છે, એક દિવસમાં 700 વચન દેખા. મમ્મી એવાની બુદ્ધિનો ફાંકો ઉતરી જાય એક વાર તો. એમણે જે 700 વચનો લીધા છે એક જ દિવસમાં, એ ભલભલાને ઉભા રાખી દે એવી વાતો છે. અને ભલભલા સમજી ન શકે એવી વાત છે. એને સમજાવવા પડે કે આમાં શું કહેવા માંગે છે. એવા સૂત્રો જેવા વચનો લીધા છે એવા મહાત્મા જ્યારે એમ કે જો ભાઈ તું અનંતકાળથી રાગદ્વેષ મોહના વિભાવો કરતો આવ્યો છું એ અમને ખબર છે, અને તને એવું થઈ ગયું છે કે આવું જ મારું સ્વરૂપ છે, આવું આવા જ પરિણામો થયા કરે, બીજું શક્ય જ નથી આમાં. શું અમે તમે એક બીજી નવી વાત કરવા માંગીએ છીએ, અને તે વાત એવી છે કે બિલકુલ વિભાવ થાય એવું તારું સ્વરૂપ જ નથી. એક અંશે પણ વિભાવ કરવો એ તારા સ્વભાવ બહારની વાત છે, સ્વભાવથી વિરુદ્ધ વાત છે. એવા સ્વભાવનો પરિચય કરીને તું ઓળખાણ કર, અને તારા પરિણામની ક્રિયાને એ સ્વભાવમાં એકાગ્ર કર, એમાં તારા પરિણામને નિમગ્ન કર. જો તને દૈવી સુખનો અનુભવ, અલૌકિક સુખનો અનુભવ થશે, વચન અગોચર એવા સુખનો અનુભવ થશે. કેવા સુખનો અનુભવ થશે? વચન અગોચર એવા સુખનો મને અનુભવ થશે. સમય સારની 206 નંબરની ગાથામાં આ વાત લખી છે અમૃતચંદ્રાચાર્ય. શું કે આત્મા કેટલો આત્મા છે, કેવડો આત્મા છે, કે જેટલું આ જ્ઞાન છે એટલો સાચો આત્મા છે. કેટલો આત્મા છે તરત જ પકડાયેલી વાત લીધી છે એમણે, કે જેટલું આ જ્ઞાન છે ને તારું જ્ઞાન સામાન્ય લેવું, ઉધર ઉધર જાય છે એ નહીં, એ જ્ઞાન ન લેવું. કે જ્ઞાન જ્ઞ 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 પણ અંદરથી પ્રવાહ જ્ઞાનનો ચાલ્યો જ આવે છે એ એટલું. જ્ઞાન સામાન્ય વેદન રૂપ છે, સ્વસંવેદન રૂપ છે, તને અનુભવમાં આવે છે. એટલો જ આત્મા છે, એટલો જ અનુભવવા યોગ્ય આત્મા છે, એટલું જ સત્ય કલ્યાણ છે. અને એમ સ્વીકારતા તને વચનથી અગોચર એવું સુખ તુરત જ થશે. કેટલું ક્યારે થશે? ભવિષ્યમાં થશે, એમને ઉધારીનો વેપાર નથી. અત્યારે જ તમે એનું તત્ક્ષણ તને તેનું સુખ થશે, એ વચન અગોચર સુખ હશે. અને એ સુખને અનુભવતા તારે કોઈને પૂછવું નહીં પડે કે હું સુખી થયો કે નહીં થયો. એમ પાછું લખ્યું છે માન્યાન પ્રાક્ષે, સંસ્કૃત ટીકા છે. બીજાને તારે પૂછવું નહીં પડે, પ્રશ્ન નહીં કરવો પડે કે સુખ ક્યાંથી મળે છે, કેવું હોય, હું સુખી થાઉં કે નહીં થાઉં, કે સુખી થયો છું કે દુઃખી રહ્યો છું, એ કાંઈ નહીં પૂછવું પડે. જ્યાં સુધી તને સમાધાન નથી ત્યાં સુધી તને સુખ નથી. ત્યાં સુધી જીવને સુખ નથી, જ્યાં સુધી સમાધાન નથી ત્યાં સુધી અસમાધાન નું ટેન્શન, અસમાધાન ની મૂંઝવણ સંસારના બધા જીવો ભોગવે છે. એટલે કૃપાળુ દેવના શબ્દોમાં કહીએ તો સંસારના સર્વ જીવો ગુંજાયેલા પડ્યા છે, આ એમના શબ્દ છે. બધા ગુંજવણમાં પડ્યા છે, કોઈને કાંઈ ગુંજવણ નહીં, કોઈને કાંઈ ગુંજવણ, ગમે તેને લાવો કાંઈ ગુંજવણ નથી ને તમારે. આમ તો જરાક છે, કઈક ને કઈક આવ્યા વિના નહીં. ત્યારે જ્ઞાનીઓએ એવું સરસ વાત કરી, બહુ ઉપકાર માનશે જ્ઞાની પુરુષોનો, બહુ ઉપકાર માનશે. આ પત્ર પૂરો કર્યા પછી કૃપાળુ દેવ ચાર પેરેગ્રાફમાં એવી સરસ વાત કરી કે તારો આત્મા છે એ સર્વાંગ સમાધાનનો જ ભંડાર છે. તને તારા સ્વરૂપનું જ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય, એટલે ક્યાંય તને અસમાધાન થાય જ નહીં. ગમે એવી પરિસ્થિતિમાં તને સમાધાન આવે એટલે તું દુઃખી ન થાય, એવી માસ્ટર કી એનું નામ આત્મજ્ઞાન છે. ઠીક, કેટલી એની કિંમત એ ચાવીની? હવે જન્મ મરણ થી મુક્ત થઈ ગયા. અત્યારે પણ કોઈ જડીબુટ્ટી વાળો બાબો આવીને એમ કે મારી પાસે એવી જડીબુટ્ટી છે, તમે એનું પાણી પીવડાવું તો ત્રણ ત્રણ તારો મૃત્યુ ન થાય. બોલ, એને ઘટપણ ન આવે એટલે ઘટપણના દુઃખ ભોગવવા ન પડે અને તને મૃત્યુ પણ ન થાય. તો શું મને તું આપીશ, તું મને શું આપવા તૈયાર છે એવો પ્રશ્ન કરો તો આપણે શું એનો જવાબ દઈ શકીએ છીએ? કે તમે જે કહો તે શું કહે? જો મોત થી બચાવનાર કોઈ મળે તો તમે જે કહો તે શિર સલામત, તો પકડ્યા મોત. હું જીવતો રહીશ તો જે કઈ આપવા માટે મારી પાસે નહીં હોય તો ગમે તેમ દેવું કરીને પણ હું આપીશ, તમે દેવું પાછું આપી દઈશ. પણ જીવતો રહેતો હોય તો તમે જે કહો એમાં લિમિટ હોય નહીં. ઠીક, કેમ કે પછી કોઈને મરવાનો નથી. આ જ્ઞાનીઓનો ઉપકાર એટલા માટે માન્યો છે કે અજર અમર પદની ટેબ્લેટ જે સમ્યક દર્શન છે એ ખવડાવે છે. એક ગોળી ખાત થઈ ગયો અજર અમર જા. આવી મોટી વાત છે, સાધારણ વાત નથી. આ કોઈ સામાન્ય વાત નથી, કોઈ સાધારણ વાત નથી. શા માટે આ માર્ગને ટોપ પ્રાયોરિટી આપવામાં આવે છે એની પાછળ કોઈ સબળ કારણ છે, મજબૂત કારણ છે કે આને મુખ્યતા શા માટે? બધું જ ગૌણ કરીને આ માર્ગે કેમ જવાનો? આત્માને બહુ મોટો લાભ છે, આવો લાભ જગતમાં કોઈ રીતે બીજી રીતે શક્ય નથી. માટે અને એ માત્ર નિષ્કારણ કરુણાથી આપે છે. કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના નિષ્કારણ કરુણાથી લેખું છે. જ્ઞાની પુરુષની નિષ્કારણ કરુણાની પ્રશંસા કરવામાં પણ જીવને આત્મ સ્વભાવ પ્રગટ થાય છે. એવા શબ્દો લખ્યા છે આ બાજુના પાને છે, નીચેથી છેલ્લો પેરેગ્રાફ, કે જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં એટલે પ્રશંસા કરવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. ઉત્તમ છે મારા હૃદયમાં એમના ચરણ સ્થાપન હો, એટલી ભક્તિ કરે છે. અહીંયા એ વાત એમણે આત્મા કરતા છે એમાં સ્પષ્ટ કરી છે કે જો આત્મા પોતાના પરિણામોનો ભાવનો કરતા હોય તો એમાં મૂળ વાત એ છે કે ખરેખર તો આત્મા સ્વભાવ પરિણામોનો કરતા છે. જેમ આત્મામાં જ્ઞાન ગુણ છે શક્તિ રૂપે, સુખ છે એ શક્તિ રૂપે છે, હોવાપણું અસ્તિત્વ પણ શક્તિ રૂપે છે, એટલે કાયમ ટકે છે, કાયમ જીવે છે, જીવત્વ પણ શક્તિ છે, એમ આત્મામાં કર્તા નામની પણ શક્તિ છે. કર્તા શક્તિ છે, કર્તા કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ એ છ કારકોની છ શક્તિઓ છે. કારક એટલે કાર્ય કરનાર, એને કારક એમ કહેવામાં આવે છે. આત્મા પરિણામ રૂપ કાર્ય કરે છે એમાં છ કારક હોય છે, એ છ શક્તિ રૂપ હોય છે. એમાં આત્મા કરતા છે એ પહેલો કારક છે. આત્મા પોતે જ કર્મ સ્વરૂપે છે. કર્મ એટલે આ દ્રવ કર્મ, ભાવ કર્મ, કુંડલ કર્મ, જ્ઞાનાભરણાદિ કર્મ, ને કર્મ એટલે કાર્ય. કાર્ય રૂપે થવું એ પણ આત્મામાં શક્તિ છે. એ કાર્યનું કર્તા રૂપે થવું એ પણ આત્મામાં શક્તિ છે. આત્મામાં કરણ નામની, સાધન નામની પણ શક્તિ છે. માટે કોઈ પારકા સાધનની ગરજ આ આત્માને નથી. અથવા આત્મા પોતે પોતાના જ્ઞાન, સુખ, આનંદ આદિ કાર્ય માટે સાધન સંપન્ન છે. સમજણ કે અમે સાધન સંપન્ન છે, અમારે એની મદદ લેવાની જરૂર નથી. તમારે ત્યાં લગ્ન છે ને કંઈ ચીજ વસ્તુ મળતી હોય તો કહેજો, તો કે ના ના, અમારા બાપ દાદાના વખતથી બધું વસાવેલું છે. આમ સમાણાની રસોઈ કરવાના સાધનો પણ છે, હજાર માણ બેસે, હજાર માણસો બેસે એટલી જાજમ પણ છે. પણ એ બધું હોય એટલે પૈસા હોય તો એને કહેવાની જરૂર નથી. પણ અમે સાધન સંપન્ન છીએ, અમારે કોઈની મદદની જરૂર નથી. તમે ઓફર કરી એ માટે તમારો આભાર. આ આત્મા પોતે કેવળ જ્ઞાન ઉત્પન્ન કરે, પરમાનંદને ઉત્પન્ન કરે, એના માટે પોતે પૂરેપૂરો સાધન સંપન્ન છે. કોઈની અપેક્ષાની જરૂર નથી. એટલે એમ કહેવાનો આશય છે કે અમુક પ્રકારના અનુકૂળ સંયોગો થાય તો હું મારું આત્મકાર્ય કરી શકું, આત્માનો ધર્મ કરી શકું, ને નહીં તો ન કરી શકું. એ વાત તદ્દન ભૂલ ભરેલી છે, મિસકોન્સેપ્ટ છે. આમાં કોન્સેપ્ટ આખો બદલાય છે, નિશ્ચિત બદલાય છે. એમ હું મારું કાર્ય મારી મેળ કરી શકું કે આ કાર્ય મેળ કરી શકું. તમારો કઈ પુરાવો કે બહુ પુરાવા છે? તમને ગમે તે વાત શીખડાવનાર કોઈ બી મળે, પણ ખરેખર તમે તમારા ભાવોને સમજો તો તમે તમારી મેળે શીખો છો. પાછા આ તરીકે તમે સ્કૂટર ચલાવો કે કાર ચલાવો, બેનો રોટલી મળે છે, એ પ્રેક્ટિસ કરતા 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 કેમ બેલેન્સ રાખવું, કેમ તારવવું, કેમ કરવું, આપણે ગુજરાતી ભાષામાં એને કહેવાય છે કે કામ કામને શીખવે. માસ્તર કામને શીખવે એમ નહીં, કામ કામને શીખવે. એટલા માટે જે છોકરો કોલેજમાંથી ભણી ઉતરે છે એને દુકાને બેસાડીએ છીએ આપણે. હું કીધું તારી મેળે કામ કર, શું કહે છે? તું તારી મેળે કામ કર. હું કોને કામ કર એમ નહીં, હવે તારી મેળે તું કામ કર. કામ કામને શીખવે છે. અંદરથી શું જ આવે એ આત્માનું પોતાનું સ્વરૂપ છે, અને એટલા માટે ગુરુ કરતા પણ આત્માને પરમ ગુરુ કહેવામાં આવ્યો છે. સહજાત્મ સ્વરૂપ, જે સહજ આત્મ સ્વરૂપ છે, એ પરમ ગુરુ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ ધન આપણે બોલીએ છીએ, પણ એની અંદર આશય આ છે કે તારું કાર્ય તું પોતે કોઈના શીખવા વિના કરી શકે એવી તારામાં શક્તિ છે. ફક્ત તને હિંટ આપનાર તે મળે છે, પણ કામ તું તારી મળે કરે છે. હિંટ મળે છે તો તું ઊંચી દિશામાં ચાલ્યો છું એ બતાવવા માટે છે, એવી દિશા ઊંચી છે, સુલતી છે, પણ ચાલવાનું તો પોતે છે અને પોતે જ પોતાનું કામ કરે છે. આવી આત્મામાં શક્તિ રહેલી છે અને એ શક્તિ જોઈ નથી, સંભાળી નથી, એટલે છે એને દેખાડે છે અને સંભાળતા આત્મા શક્તિ ના છે. આટલી જ વાત છે. પરમાર્થ છે કે ભાવ સંબંધી અને નિયમ કલ્પના કરતા છે. આ વખતે બાકી વાત કરું છું કે તું તારા સ્વભાવપણે શુદ્ધ નાનાનંદને પરિણામનું એ જ તારું સ્વરૂપ છે. સ્વભાવપણે સ્વભાવપણે સ્વભાવ દ્વારા વિભાવ કરવો હશે. સ્વભાવ સાધન હવે સ્વભાવ દ્વારા વિભાવ કરવો અશક્ય છે. આ એક વ્યૂ પોઈન્ટ ઉપર સમયસારની રચના છે. વાંચવાવાળાને એક તો જલ્દી ખ્યાલ ન આવે, પણ ઊંડાણમાં દેવાવાળાને એ ખ્યાલ આવે છે કે આને આખરમાં કહેવા શું માગે છે. સમયસાર એટલે શુદ્ધ આત્મા. સમયસાર શબ્દ છે, સમય એટલે પદાર્થ. આમ છ જાતના પદાર્થ છે, જીવ, ભૂતગળ, ધર્માસ્તે, અધર્માસ્તે, આકાશ અને કાળ, એને બધાને સમય કહેવામાં આવે છે. સમય શબ્દના ઘણા અર્થ છે. સમય એટલે વખત પણ કહેવાય છે, ટાઈમ પણ કહેવાય છે, અને સમય એટલે પદાર્થ પણ કહેવાય છે. જૈન પરિભાષામાં સમય શબ્દનો અર્થ પદાર્થ છે. એમાં સાર કોણ છે તો કે પોતાનો શુદ્ધ આત્મા, જેમાં અનંત શક્તિઓ રહેલી છે, એ સારભૂત પદાર્થ છે. સાર એટલે જેમાંથી સુખ આવે તે સાર, જેમાંથી સુખ ન આવે તો બધું અસાર. સમય સાર છે એ શુદ્ધ આત્માનું બીજું નામ છે. આખા સમયસારમાં એ શુદ્ધાત્મા દર્શાવવાનું પ્રયોજન છે. શાસ્ત્ર કરતા આચાર્યદેવનું એ શુદ્ધાત્માના દર્શન કરાવવા, એ શુદ્ધાત્માની પ્રતીતિ કરાવવી, એ પ્રયોજન રહેલું છે. અને એ અતિ વિચિક્ષણતાથી અમે એ દેખાયેલ છે. ગાથા છે પાંચમી, પોતે પ્રતિજ્ઞા કરે છે શાસ્ત્રની રચનાની શરૂઆતમાં કે હું શુદ્ધાત્માને દર્શાવીશ, એકત્વ વિભક્ત એવા શુદ્ધાત્માને દર્શાવીશ. સ્વરૂપથી પોતાના અનંત ગુણોથી એક એક મેઘ છે, તન્મય છે, અને વિભાવ અને પરપદાર્થોથી જુદો છે, વિભક્ત એટલે જુદો છે, એવા શુદ્ધાત્માને હું આ શાસ્ત્રમાં દેખાડવા માગુ છું. તમે એને અનુભવીને પ્રમાણ કરજો, સાંભળીને પ્રમાણ કરજો એમ ન કહે, અનુભવીને પ્રમાણ કરજો. કેમ કે અનુભવવાની ચીજ છે, સાંભળવાની ચીજ નથી. આત્મા એ સાંભળવાની ચીજ નથી. જેમ ઘી છે એ પણ જોવાની કે સાંભળવાની ચીજ નથી, ખાવાની ચીજ છે. ખાદ્ય પદાર્થ તો ખાવાની ચીજ છે, પણ આત્મા છે એ અનુભવવાની ચીજ છે. અનુભવીને તમે પ્રમાણ કરજો કે હું કહું છું એ બરાબર છે કે નહીં. એ શુદ્ધાત્મા કહેતા કહેતા એમણે એવું કહ્યું કરતા કર્મ અધિકારમાં. અહીંયા પણ એ આત્મા કરતા છે એ પદ ચાલે છે. કરતા કર્મ નામનો એક અધિકાર એમને કે આ પરિણામનો કરતા કોણ અને એની ક્રિયા એટલે કાર્ય શું, એની બહુ ઊંડી ચર્ચા એમણે કરી એ અધિકારમાં. બહુ વિસ્તારથી આ અધિકાર એમણે લખો છો. એમાં એમણે આ વાત લખી છે કે જેમ આત્મા કોઈ જળનું કાર્ય ન કરી શકે, એટલે કે ઠંડી ગરમીને ન કરી શકે, કેમ કે નામ ગરમ થાય ને જ્ઞાન ઠંડુ થાય ને, ગમે એટલી તાજ પડે તો જ્ઞાન ઠંડુ થાય ને, ગમે એટલો તડકો પડે તો જ્ઞાન ઊંધો થાય ને. કેમ કે આત્મા વડે તેમ થવું અશક્ય છે. છું, જેમ આત્મા વડે શીત ઉષ્ણ પણ થવું અશક્ય છે તેમ એમ કરીને લખે છે કે આત્માને એના સ્વભાવથી જોવામાં આવે તો રાગદ્વેષ મોહ પણ થવું પણ અશક્ય છે. અશક્ય શબ્દ વાપરે છે, કેમ કે જો સ્વભાવથી એ શક્ય હોય તો ત્રણે કાળ એવું જ થયા કરે, મટે જ નહીં. એનો સ્વભાવ થઈ જાય, એનું સ્વરૂપ થઈ જાય. મટે છે એમ બતાવે છે કે એનો સ્વભાવ નથી, અને સ્વભાવ વડે કેમ કરી શકાય નહીં. પછી તો કે કેમ થાય છે, તો પછી રાગદેશનો જીવને કેમ થાય છે, તો કે એ સ્વભાવને ભીલો છે એટલે થાય છે. એક માણસના ઘરમાં અઢળક સંપત્તિ દાટેલી છે, પણ એને ખબર નથી કે ભીખ માંગે છે. લોકો એમ કે છે કે ભિખારી છે, એ પોતે પણ એમ માને છે કે હું ભિખારી છું એટલે ભીખ માંગુ છું. પણ જેને જ્ઞાનમાં ખબર છે કે આના ઘરમાં ધન, અઢળક ધન દાટેલું છે, એ એને બતાવે જો ભાઈ નકામો ભીખ માંગે છે. તારા જેવો કોઈ શ્રીમંત અને સમૃદ્ધ માણસ નથી અમારી નગર. તો કે હું કયો છો, હું તો ભાઈ સાહેબ બધું રોટલા માટે ભીખ માંગુ છું. પણ કે તારા જેવો કોઈ શ્રીમંત નથી ને આ ગામમાં, આ દુનિયામાં. કેમ કે તારા ઘરમાં દાટેલું ધન છે, શું વાત કરો છો. તો કે આ હવે રાત્રે 12 વાગ્યા પછી ઘરના દરવાજા બારી બંધ કરીને ખોજે, જો ખુલ્લી રાખીશ અને કોઈ આવી ચડશે અને ખબર પડશે આદેશ પાડોશમાં કે તારા ઘરમાંથી આટલું નીકળ્યું, તો સરકારથી માંડી એને બધા તને લૂંટવાનો પ્રયત્ન કરશે. માટે કોઈને કહીશ કેમ કે સંસારમાં લોકો દરિદ્ર છે, તારા જેટલા પૈસા વાળા કોઈ છે નહીં. હું ઈર્ષાને માર્યો તો મરી જઈશ, હું અમથોમ તો લૂંટાઈ જઈશ. પછી એ કેનારનો ઉપકાર કેટલો માને, અને પછી કેટલી સાવધાનીથી લે એમ છે. માટે જો અંદરથી ધન મળે તો કોઈને કહેવું નહીં. શું વાત કરી, કે જો અંદરથી આત્મામાંથી સંપત્તિ મળી જાય તો કોઈ કહેવું નહીં. કહેશો તો મરાઈ જશો, મોટાઈ જશો ભાઈ. કેમ કે ધર્મ દારિદ્ર ઘણું છે જગતમાં, ધર્મ દારિદ્ર ઘણું છે. શું કે છે કે આત્મા સ્વભાવથી તો સ્વભાવ પરિણામનો જ કરતા છે, વિભાગ કરવાની શક્તિ નથી આત્મામાં. એ કોઈ રોગ છે, જેમ શરીરમાં રેઝિસ્ટન્સ પાવર છે એ આત્માની, એ શરીરની તંદુરસ્ત રહેવાની શક્તિ છે. અને રોગ થાય છે એ શરીરનો વિકાર અથવા વિભાવ છે. શાક સુધારતા ચપ્પુ વાગી ગયું હોય તો ખાલી થોડી વાર દબાવી દઈએ, ધ્યાન થઈ જાય. વધારે ઊંડો ભાવ તો પાકો બાંધવો પડે, નહીતર પાકો બાંધવાની જરૂર નહીં. ઓટોમેટિક રેઝિસ્ટન્સ પાવર છે. આ હાડકું તૂટે છે, શું કરે છે, મજબૂત બાંધી રાખે છે, બીજું કરવું. એની કોઈ દવા નથી, કોઈ ઇન્જેક્શન મારીને જલ્દી એનો હાંધો કરી દેવાય એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં. એ કુદરતી સંધાય, અને એ આપોઆપ સંધાવાની શક્તિ શરીરની પ્રક્રિયા પોતે જ કરે છે. શરીર પોતે જ એ પ્રક્રિયાને કરે છે. એમ આત્મા સ્વભાવપણે પરિણામવાની પ્રક્રિયા આપોઆપ કરે છે. જો સુખ એનો સ્વભાવ છે, કોને સુખી નથી થવું તે બતાવો. સુખ છે એ આત્માનો સ્વભાવ છે. કયા જીવને સુખી નથી થવું? હા, એટલી વાત જરૂર છે કે સુખી થવાનો ઉપાય એને ખબર નથી, એટલે ખોટો ઉપાય પકડે છે અને દુનિયા આખી સંયોગ પાછળ દોડે છે. સંયોગ મેળવો, સંયોગ વધારો, સંયોગ સુધારો અને સંયોગ ન જાળવો, પણ કોઈ સુખી થતા નથી. કેમ કે રસ્તો ખોટો છે. પણ સાચા રસ્તે જાય તો એનો સ્વભાવ છે, આપોઆપ જ સુખી થાય, અંદરથી સુખ મળે. એક પ્રકારનું કરતા પણ મૂળ સ્વભાવે કરીને કેવું છે એ અહીંયા દર્શાવ્યું. બીજી વાત કરે છે, અનુપચરિત રહેવાથી. અનુપચરિત એ જૈન પરિભાષાનો શબ્દ છે. ઉપચરિત નહીં તે અનુપચરિત, બે શબ્દ છે, અન અને ઉપચાર. ઉપચરિત નહીં તે અનુપચરિત. અને ઉપચાર એટલે શું? કે કહેવું માત્ર. શું? જેમ કોઈ પાડોશમાં આપણા પાડોશી હોય અને વૃદ્ધ હોય તો આપણે કાકા કહીએ કે મામા કહીએ કે માસા કહીએ, કાંઈ ને કાંઈ કહીએ. શું? એટલે કોઈ આપણા મિત્રો આવે ત્યારે આપણે આપણે એમ શું ઘરે બાજુમાંથી કાકાને બોલાવી લઈએ. હમ, એટલે તમારે કાકા રહે છે કે ના? કાકા નથી, પણ અમે કહીએ છીએ કે કાકા. કહેવા માત્ર એને ઉપચાર કહે છે. ઉપચારનો અર્થ શું? અને સાચા કાકા હોય તો તે અનુપચારે કાકા છે. દ્રષ્ટાંતમાં કહેવા માત્ર પાડોશીને કાકા કહેવા તે ઉપચાર છે, અને પિતાશ્રીના નાના ભાઈ હોય તો એને કાકા કહેવા તે અનુપચાર છે. અનુપચરિત વ્યવહારથી, વ્યવહાર છે આમ કહેવું, તે વ્યવહાર છે. એ વ્યવહારથી એટલે શું? આત્મા અને આત્માનું કાર્ય બે વચ્ચે વ્યવહાર છે. જે સ્વભાવ પરિણમે તે પરમાર્થભૂત વ્યવહાર છે, અને વિભાવપણે પરિણમે તે વ્યવહારભૂત વ્યવહાર છે. શું? અને એ સિવાય દૂરના પદાર્થોને પણ, એટલે નથી કાકા એને કાકા કહીએ, તો એ બધું કહેવા માત્ર ઉચ્ચરિત વ્યવહાર છે. એમ ત્રણ પ્રકારે શ્રીજીને આત્માનું કરતા પણ નિવેદનમાં કહ્યું છે. પરમાર્થથી એટલે આત્માના સ્વભાવથી જોઈએ તો આત્મા પોતાના જેવો સ્વભાવ છે એવા જ પરિણામને કરે, એવો જ એનો સ્વભાવ છે. હા, એ સિદ્ધ ભગવાનની સ્થિતિ થઈ ગઈ. સાધક દશામાં આવવા યોગ્ય અથવા વિશેષ સંબંધ સહિત, એટલે શું? હવે અહીંયા કર્મની વાત લીધી છે. જે જ્યારે જ્યારે જીવને વિભાવ પરિણામ થાય ત્યારે નિયમથી જેવા વિભાવ પરિણામ થયા હોય તેવું જ કર્મ બંધાય, એવો એક વિશેષ સંબંધ છે. પરમાણુ સાથે જીવને એવો એક ખાસ પ્રકારનો, વિશેષ એટલે ખાસ પ્રકારનો, સ્પેસિફિકલી એક સંબંધ છે. કેવો સંબંધ છે? કે જ્યારે જીવ જેવી ડિગ્રીનો જેવા પ્રકારનો વિભાવ કરે તેવી ડિગ્રીના તેવા પ્રકારના જ એને કર્મ બંધાય. એક દાખલો લઈને, ખાવું તે ભોજન, જમવું તે જમવું છે સામાન્યપણે, પણ મોટા ભાગના માણસો રસપૂર્વક જમે છે. શું? રસથી જમે છે. ત્યારે રસથી જમે છે એટલે એક પ્રકારનો એ વિભાવ થયો. શું? અને ત્યાં એને સાતા વેદની અપેક્ષા છે. દસથી જમવામાં શું અપેક્ષા છે? સાતા વેદની અપેક્ષા છે કે આ જમતા જમતા પણ મને સાતા થાય અને હું એવું ભોજન જોઉં કે જેથી મને મારું શરીરમાં પણ સાતા રહે. એ ગોઠવણ કરે કે મને આ સગે છે, આ મને હતું નથી, મને શરીરને આ ફાવે છે, તો હું આવું ભોજન સારી ક્વોલિટીનું જમું. પણ જમતી વખતે રસ લઈ લે છે એ બધી સમજણમાં શું, ત્યારે એને કર્મ કયું બંધાય? તો કે અસાતા. કયું કર્મ બંધાય? અસાતા કર્મ બંધાય. એનું કારણ છે કર્મોને બે પ્રકૃતિ છે, શુભ અને અશુભ. ત્રીજી પ્રકૃતિ નથી. તો વેદની પણ બે પ્રકૃતિ છે, સાતા વેદની ને અસાતા વેદની. હવે આયા પાપના પરિણામ કરે ત્યારે અશુદ્ધ થાય, તો રસથી ખાવાના પરિણામ કઈ પૂન છે? રસથી જમવું એ કઈ પુણ્ય પરિણામ છે? તમે પુન કરો છો એ વખતે કે નહીં? કા જીવ પાપ કરે ને કા પુણ્ય કરે. ત્રીજું તો એક શુદ્ધ શુદ્ધ પરિણામ છે, તો આત્માનો ધર્મ છે, તો આત્માના અવલંબને થાય. એ તો કઈ અહીંયા છે નહીં સંસારમાં લોકોને, એટલે કા શુદ્ધ કરે ને કા અશુદ્ધ કરે. તો સંસારના જેટલા કાર્યો છે એ બધા અશુભ છે. પંચેન્દ્રિયના વિષયોના જેટલા પરિણામો છે એ પાંચે પાંચ અશુભ છે, તે કે શુદ્ધ નથી. તો આયા મુખ્યપણે વેદનીનો બંધ પડે છે. બીજા નાનાવણી આજે બંધ પડે છે ખરા, પણ મુખ્યપણે વેદનીનો બંધ પડે છે. કેમ કે આયા સાતાનો અભિપ્રાય છે, માટે સાતા વેદનીનો અભિપ્રાય છે અને અશુભ ભાવ કરે છે, માટે એને પાપ બંધે અસાતા વેદની ઉત્પન્ન થાય, કર્મ બંધાય. એવું જ પૈસા કમાવા માટે એ કથા કરવા જેવી છે. જીવને કમાણી થાય છે પુણ્યનું ફળ છે, પણ પૂર્વ પુણ્યના ફળનું ફળ છે. અત્યારે જે પૈસા આવે છે નફાના કમાણી તરીકેના, એ તો બધા પૂર્વ કર્મના ફળમાં આવે છે. વર્તમાન પરિણામનો ફળ જ નથી, ડેફિનેટલી 100% એક વાત. વર્તમાન પરિણામ જે પૈસા કમાવાના છે એ ચોખ્ખે ચોખ્ખો પાપ છે. ભલે પ્રમાણિકતાથી વેપાર કરે તોય છે, નોકરી કરે, ધંધો કરે, કાંઈ બી કરે, પરિશ્રમ કરે, પણ જે પૈસા મેળવવાના પાપ છે, કોઈ પણ પર પદાર્થને હું મેળવું ને ભોગવું, ખાવામાં ભોગવવાનો પ્રકાર છે, આમાં મેળવવાનો પ્રકાર છે. મેળવવું ભોગવું એ પાપના પરિણામ છે અને એનાથી પાપ બંધાય છે. એટલે કેમ જીવતો જીવતો મરણ પછી અધોગતિમાં જાય છે, આખી જિંદગી પાપના પોટલામાં જાય છે. એને ખબર નથી હોય તમને હું કહ્યું છે, અજ્ઞાન હોવાને લીધે મેં શું કર્યું છે એ ખબર નથી હોતી, જાય છે. એટલે આ બધું સમજાવે છે. બીજું ભાઈ હવે તને ઠીક લાગે એમ કહે, વાત તો આમ છે, વસ્તુ સ્થિતિ તો આમ છે, પછી સારું વિચારું સંતાને ઠીક લાગે એમ. અમે તો માર્ગ દેખાડીને આંગળી ચીંધીને અળગા રહીએ, દેખાડીને દૂર રહેવાની વાત છે, કરવું પોતાના હાથની વાત છે, એ ફોર્સનો સવાલ આમાં હોતો નથી.
જીવન છે કાજળ ની કોટડી જેવું છે. શું કીધું? કાજળ ની કોટડી કઈ છે ને, કાજળ ની કોટડી મારી અને એને દાગ ન લાગે એ કઈ રીતે બને? તો ન બને એમ, ગ્રસ્ત હોય ને એને પાપ ન બંધાય એવું બને જ નહીં. એટલું શુભ થાય નહીં અને એટલું અશુભ પણ થાય નહીં. કસાયની તીવ્રતા તે પાપ છે, કસાયની મંદતા તે પુણ્ય છે. અને કસાય છે એ તાવ જેવો છે, જયારે માપો ત્યારે જુદી જુદી ડિગ્રી આવે, 100 કરીએ ને. અને તાવની ઉપમા આપે છે શાસ્ત્રકારો, વધઘટ 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 થયા જ કરે, તીવ્ર મન તીવ્ર મન તીવ્ર મન થયા જ કરે. અને તમે અનુભવ તમારો જોઈ ગયો કસાય તીવ્ર મન થયા જ કરે છે.
પણ ગ્રસ્ત જીવનમાં પાપ વધારે છે, એમાં અજ્ઞાન દશામાં વધારે છે. જ્ઞાન દશામાં તો ખ્યાલ છે એટલે રસ ઓછો પડે. કોઈ પણ ગ્રસ્તનું કાર્ય કરતા એનો રસ ઉડી ગયો છે, નિરસ થઈ ગયા છે, એટલે એને પાપ બંધાય તો પણ એ શક્તિ વગરનું પાપ બંધાય. બંધન તો બંધન છે, પણ રાંધવાથી બાંધો અને કાચા સૂતરથી બાંધો એમાં ફેર તો ખરો ને? કાચા સૂતરે બાંધો અને રાંધવાથી બાંધો એમાં ફેર તો ખરો તો? પણ બંધન તો પાપ બંધન એ બંધન છે, અને જ્ઞાનીને જેટલા અશુદ્ધ ભાવ થાય એટલું પાપ બંધન થાય છે, પણ એ શક્તિ નથી, એમાં કાચું બંધન છે, એટલો ફેર પડે છે. પણ ફેર થાય તો ખરું, એમાં બીજું ન ચાલે. અને એમાં કોઈ કર્મ કર્મ છે એ કોઈને શરમ રાખતા નથી, જેવા પરિણામ કરે એવું જ બંધન થાય. પછી તીર્થંકરનો ઉદ્રય હોય તો પણ, તીર્થંકરનો ઉદ્રય હોય, શ્રેણીક મહારાજ આદિનાથ છે, આવતા આવતી ચોવીસી ના પેલા તીર્થંકર છે, પરિણામ કરેલા રાજા હતા ત્યારે અહંભાવમાં બૌદ્ધ મતે હતા, અને જૈન સંપ્રદાય પ્રત્યે જૈન ધર્મ પ્રત્યે દ્વેષ બુદ્ધિ ઘણી હતી. દ્વેષ બુદ્ધિ, જંગલમાં શિકાર કરવા નીકળ્યા અને એમાં કોઈ મુનિરાજ છે ધ્યાનમાં બેઠેલા, એને જે રામ તો ઢોંગીલો છે, શું હમણાં એની ખબર ખૂબ પડી જશે કે ધ્યાન કેવું કરી જાણે છે. મરેલો સર્પ નાખ્યો, મરેલો સર્પ પડ્યો તો બાલાથી ઉમળીને શરીર ઉપર થાય, એ સર્પ તો મળી હતી એટલે અંદર કીડા થઈ ગયેલા, કીડીઓ જંગલી મોટા મોટા કીડા, હજારો કીડા. હા, મુનિને ધક્કા ફરે છે, મુનિ ધ્યાનમાંથી છૂટતા નથી, અંદર આનંદનો કરંટ ચાલે છે, આનંદમાંથી છૂટતા નથી અને ધ્યાનમાંથી કાંઈ, અને ઉપસર્ગને દૂર કરવાનો મુનિ ધર્મ નથી. મુનિ પોતે પોતાના ઉપસર્ગને દૂર ન કરે, આ ઉપસર્ગ કર્યો એમણે પોતે દૂર કરે નહીં, એટલે ગામમાં બેસી રહ્યા છે. ઘરે આવીને એને રાણીને વાત કરે છે, એ બહુ જૈન ધર્મ હતી ચેલના. હા, આમ છે તારા ગુરુ કહેશ ને, હમણાં ખબર પડી જશે, હાલ તારા ગુરુ આપણે જઈએ કે ઊંઘા થઈને ભાગી ગયા છે કે કેમ ત્યાં બેઠા, તમે આ શું ધંધો કર્યો, તમને ખબર નથી તમે શું કામ કર્યું. એ વખતે ત્રીજી નારકીનું આયુષ્ય બાંધી દીધું, ત્રીજી નાર શું ત્રીજી નારકીનું નરગતિ બાંધી દીધું, એ જ વખતે લઈએ તો એમને બેઠેલો તો આશ્ચર્યમાં ડૂબી ગયો. ઓહો હો, આ માણસને હજારો કીડાઓ કરડે છે, નાકમાં જાય કાનમાં જાય, શું ગમે ત્યાં ચટકા ભરે, ભણતા નથી, શું કહેવાય, આશ્ચર્યની પ્રતિમા. ભરાઈ ગયા, આ ખોટો કર્યો, આપણે પરીક્ષા કરવા ગયા પણ પછી તમ લીધો ત્યાંથી, એ જ વખતે ઉપસર્ગ દૂર કર્યો, જૈન ધર્મનો અંગીકાર કર્યો, મહાવીર ભગવાનનું સમર્સરણ આવ્યું ત્યારે સાંભળવા ગયા, શાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, શાયિક સમ્યક દર્શન લીધું અને એ વખતે, અને આવતી ચોવીસીના પહેલાં તીર્થંકર થશે. પણ તીર્થંકર છે એમાં તો એને નરક ગતિમાં ન જવું પડે એમ નથી. આ લોકોને એમ કહો કે શ્રી કૃષ્ણ નરક ગતિમાં ગયા છે તો રાહડ નાખ્યા, અમારા ભગવાનને તમે એમ કહો કે તમારા નહીં, અમારા ભગવાનને પણ અમે એમ જ કહીએ છીએ, અને એ તમારા છે, અમારા ભગવાન છે, એ તેમાં તીર્થંકર છે. આવી રીતે હોય છે શ્રી કૃષ્ણ, એ લોકોનો ભગવાનનો કોન્સેપ્ટ જુદો છે. આપણે ત્યાં તો નિષ્પક્ષપણે દોષને દોષ, ગુણને ગુણ કહેવાની પદ્ધતિ છે, ગુણને દોષ ન કહે, દોષને ગુણ. વસ્તુ સ્વરૂપ જ છે, એ તો વસ્તુનો સ્વભાવ છે, એને કોણ બદલે, વસ્તુને કોણ બદલે, જડ જડ રહીએ, ચેતન ચેતન રહીએ, જેવા પરિણામો કરે એવું એનો સ્વ છે. જુવારનો દાણો આવે ને ચોખાની ડુંડી આવે કેવી રીતે, બધે બાજુ બાજુમાં આવે, એ જ પાણી, એ જ પ્રકાશ, એ જ ખાતર, એ જ જમીન, પણ વાવો તમે જુવારનો દાણો એટલે ઉપર જુવારની ડુંડી આવે ને ચોખાના દાણામાં આવે તો ઉપર ચોખાની ડુંડી આવે. કુદરતી વ્યવસ્થા છે, આપણે એના માટે તો સ્વાધ્યાય સત્સંગ છે કે હવે આપણે કરવાનું શું, આ બધું સમજીને હવે કરવાનું શું, કરવાનું હોય તો આત્મકલ્યાણ કરવાનું, અને જે રીતે થતું હોય એ રીતે જ્ઞાનીના માર્ગે ચાલી જવાનું. સીધી વાત છે, નિર્ણય કરવો પડશે કે શું કરવું છે, કયા રસ્તે જવું છે, પરિભ્રમણના રસ્તે જવું છે કે પરિભ્રમણથી મુક્ત થવાના રસ્તે જવું છે, આનો નિર્ણય કરવો. આવતી ચોવીસી સરસ લાગે ત્યારે આપણે તીર્થંકરોની સમાજ શું કરવું, રાત પણ નથી ભક્ત તીર્થંકર સેવાયના પણ અમે અનેક જીવો મુક્ત થાય છે, તો આપણે તીર્થંકર થઈને મુક્ત થવું એવું ક્યાં જરૂરી છે? શું બધી ચોવીસી ફિક્સ છે, મુક્ત આપણે તો મુક્ત થવાનું કામ છે. તીર્થંકર તો પુણ્ય પદવી છે, મુક્ત તો બીજા અનેક આત્માઓ, હજારો લાખો આત્માઓ, કરોડો આત્માઓ, અસંખ્ય આત્માઓ થશે, મુક્ત થઈ શકીએ છે. અને બીજા મુક્ત આત્માનું સુખ અને તીર્થંકરના સુખમાં કઈ ફરક નથી, તીર્થંકરને એ અંદરથી સુખ મળે છે અને બીજા કેવો જ્ઞાનીને સુખ મળે છે એમાં કોઈ ફરક નથી. બસ વાત પૂરી થઈ ગઈ, એકને ટાઈટલ છે, પુણ્યનો પદવી મળે છે કે ભાઈ આ રાવ બહાદુર છે, એ કરોડપતિ છે, આ કરોડપતિ છે, એમાં રૂપિયા તો બહુ હરખા જ છે, એમાં રાવ બહાદુર નો ઈકાપ છે અને ઈકાપ નથી એટલું જ છે, બીજું કઈ નથી. અને એ ઈકાપથી સુખ મળતો નથી. તીર્થંકર કોઈ કહે માટે એ વધારે સુખી છે એવું કઈ છે નહીં. અનંત તીર્થંકરો થયા, સિદ્ધાલયમાં ગયા, આજે એનું નામ ની કોઈને ખબર નથી, ઘણા ગાંઠાના નામ આવડે છે આપણને, અનંત ગયા છે એના ભૂતકાળમાં શું નામ હતા એની કોઈને ખબર નથી, એ નામ એનો નાશ છે, એની કોઈ વેલ્યુ નથી. જે કિંમત છે આત્મા